ડાયનોસોર આવીને એક્સટિંક થઈ ગયા બરાબર, તો પણ આ કરસલાની હજુ ખાલી 2 કે 3 જ પ્રજાતિ બદલાય છે.
હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો, સાયન્સ ટેકનોલોજી અને હિસ્ટ્રીને લગતો પોડકાસ્ટ જિજ્ઞાસુ ગુજરાતીઓ માટે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
એટલે તને વેક્સિન તો મળી ગઈ છે ને બંને?
હા
બરાબર, તો મેં પણ વેક્સિન લઈ લીધી અને અત્યારે લગભગ દુનિયામાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં મોટેભાગના બધા લોકોએ વેક્સિન લઈ લીધી હશે, રાઈટ? તો હવે આપણને જે વેક્સિન મળી એનો મતલબ એ થયો કે આપણા બધાનું જીવન બચાવવાની અંદર એક હોર્સશુ ક્રેબ કહીને કરચલા છે, રાઈટ? એટલે ગુજરાતીમાં કહીએ તો ઘોડાની નાળ જેવા કરચલા, તો એનું કોન્ટ્રીબ્યુશન છે આપણા બધાનું જીવન બચાવવામાં. અને આજના એપિસોડમાં આપણે એની વાત કરવાના છે. એ હોર્સશુ ક્રેબ છે ને તે અમેરિકાના એટલાન્ટિક કિનારા ઉપર વધારે જોવા મળે અને આઈ થિંક એશિયામાં પણ જોવા મળે છે. તો એનું બ્લડ હોય તે ભૂગા કલરનું હોય ને એના બ્લડની અંદર એક કમ્પાઉન્ડ હોય તે LAL ટેસ્ટિંગ માટે યુઝ થાય. હવે LAL નું પૂરું નામ હું નથી કહેતો અહીંયા, કારણ કે એ થોડું કોમ્પ્લેક્સ છે. પણ એ ટેસ્ટિંગ સામા થાય કે જ્યારે સપોઝ થયો કે આપણને જે ઇન્જેક્શનથી વેક્સિન આપવામાં આવી, રાઈટ? તો હવે એના ઉપર બેક્ટેરિયા છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું? ને બેક્ટેરિયા પાછા બહુ હાનિકારક છે કે સપોઝ ધારો કે ઇન કેસ એના ઉપર કોઈ બેક્ટેરિયા હોય તો એ તરત આપણા શરીરમાં જઈને એને વધારે ફેલાઈ શકે અને એ આપણે નુકસાન કરી શકે અને ઘણી વખત ફેટલ પણ હોય. તો જ્યારે પણ કોઈ પણ મેડિકલ ઇક્વિપમેન્ટ કે ડ્રગ ટેસ્ટિંગ એને કરવું ઇમ્પોર્ટન્ટ છે એને માર્કેટમાં રિલીઝ કરતા પહેલા, તો એ લોકો શું કરે કે જ્યારે પણ ધારો કે આ ઇન્જેક્શન એક લોટ આવે છે, રાઈટ? તો એને આપણે એના ઉપર પહેલા બેક્ટેરિયાને દૂર કરવા માટે શું કેમિકલનો યુઝ કરતા હશે, ત્યાર પછી એને કદાચ ટેમ્પરેચર હાયર ટેમ્પરેચર ઉપર રાખવામાં આવતા હશે ને એવી બધી અલગ અલગ પ્રોસિજર થાય. પણ એનાથી શું થાય, લિવિંગ બેક્ટેરિયાને કદાચ એ લોકોએ મારી નાખ્યા, પણ જો એના ઉપર બેક્ટેરિયા હોય, ઇવન મરેલા બેક્ટેરિયા પણ, તો એ પણ શરીરમાં જઈને આપણને નુકસાન કરી શકે ને ઘણી વખત મતલબ એમાં ડેથના કેસ પણ જોવા મળે છે. એટલે એ બહુ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી કોમન પબ્લિક સુધી પહોંચે કોઈ પણ મેડિકલ ઇક્વિપમેન્ટ તો એને બેક્ટેરિયા મતલબ એના બેક્ટેરિયા છે કે નહીં ને કમ્પ્લીટલી બેક્ટેરિયા રહિત છે ટેસ્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને એ ટેસ્ટિંગ માટે આ જે કરચલા છે ને એનું બ્લુ બ્લડમાંથી એક કમ્પાઉન્ડ મળે છે તે યુઝ થાય છે.
કેમ, એ બેક્ટેરિયા ડિફ્લેક્ટ કરે એટલે એવું કંઈક છે?
ના ના, એનાથી એવું થાય કે જ્યારે પણ સપોઝ આવ્યું ઇન્જેક્શન છે અને એનું જે કમ્પાઉન્ડ બનાવવામાં આવે એના બ્લડથી, તેને જ્યારે પણ એની સાથે ટચ થાય ને તો તરત એના ક્લોટ બનાવી દે, ગાંઠ બનાવી દે, એકદમ મતલબ જેલી જેવું. ને એ રિએક્શન એટલું જલ્દી થાય ને, લગભગ વિધિન 15-20 થી કદાચ 90 સેકન્ડની વચ્ચે એ પ્રોસેસ થઈ જાય ફાસ્ટેસ્ટ ટાઈમ. એક વખત એ પ્રોસેસ થઈ ગઈ ને ધારો કે એનું ગાંઠ બની ગઈ, એનો મતલબ એ કે આની અંદર બેક્ટેરિયા હતા ને આખો બેચ રિજેક્ટ થાય પછી એમ. એટલે ખાલી બેક્ટેરિયાને રિમૂવ કરવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એને ટેસ્ટિંગ કરવું બી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે છે કે નથી એમ. ને એ ટેસ્ટિંગ માટે છેલ્લા આપણે 50-60 વર્ષથી આ જે કરસલાનું બ્લુ યુઝ કરીએ છે.
હા,
ને
સૌથી
શું ટેસ્ટ તો, હા ટેસ્ટ તો મોંઘી જ છે. અને ઇવન યુએસમાં આઈ થિંક દુનિયાની અંદર જ લગભગ 4 કે 5 એવી લેબોરેટરી છે કે જ્યાં કરસલાનું બ્લડ મળે છે. એ લોકો શું કરે કે જ્યારે અમુક એનો પર્ટિક્યુલર ટાઈમ હોય યારનો ત્યારે બધા કરસલા આવે ત્યાં તટ ઉપર, તો એ લોકો જાય ટેકનિશિયન્સ બધા લેબ ટેકનિશિયન એને કલેક્ટ કરે અને લિટરલી પેલું કેવું બ્લડ ડોનેશન કેમ્પ જવું હોય તો ત્યાં બધા કરસલાને મૂકીને એનું લોહી મતલબ કાઢવામાં આવે અને 30% જેટલું એનું બ્લડ લઈ લેવામાં આવે અને પછી પાછા એને અલગ જગ્યાએ છોડવામાં આવે, એટલે જેનાથી આપણે એક જ કરચલાને પાછા નહીં પકડી લઈએ એમ.
બરાબર.
હા, અને એનું બ્લડ છે ને તું જોઈને એનો વિડીયો તો એકદમ ભૂરા કલરનું દેખાય, કારણ કે એની અંદર કોપર છે. તો પહેલા આપણે 1960થી આ વસ્તુ થાય છે અને અત્યારે અમુક એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનને એવું ખબર પડી છે કે આનાથી ઘણા બધા જે કરચલાની ડેથ થાય છે, મતલબ જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એના પ્રમાણે માત્ર 2-5% જેટલા કદાચ કરસલાની ડેથ થાય છે આ બ્લડ કાઢ્યા પછી. પણ જે એન્વાયરમેન્ટલ જે પ્રોટેક્શનમાં કામ કરે છે એવા ઘણા બધા લોકોનું કહેવું છે કે કદાચ આ 30% થી પણ વધારે છે એમ. હા, તો અત્યારે આઈ થિંક જે પેલી એક કોઈ સંસ્થા છે જે કયું પ્રાણી કેટલું ડેન્જરમાં છે એને પેલું એનું મીટર બનાવેલું છે. તો એક જે મીટર બને જે સૌથી વધારે એક્સટિંક્શન પર આવી ગયેલા છે, તો એના પહેલાંની જે કેટેગરીમાં આવે ત્યાં કલેસલાને મૂકેલા છે.
અને
અત્યારે અત્યારે આ જ એક મતલબ એક શું કહેવાય નેચરમાંથી મળતું એક જે છે જેને આપણે ડ્રગ ટેસ્ટિંગમાં યુઝ કરી શકીએ. એટલે એના વગર લિટરલી આખી મતલબ શું કહેવાય આ જે મેડિકલ ઇક્વિપમેન્ટ ને ડ્રગની ઇન્ડસ્ટ્રી એમ ક્રેશ થઈ શકે જો આપણને આ વસ્તુ નહીં મળે તો. એમ એનું બ્લડ એકચ્યુઅલી 1995માં એક સિંગાપોરની યુનિવર્સિટીએ આનું જે આર્ટિફિશિયલ કમ્પાઉન્ડ બનાવી લીધું હતું LALનું, પણ એ હજુ સુધી યુરોપ ને અમેરિકામાં એક્સેપ્ટેબલ નથી થયું. મતલબ લગભગ થયું પણ છે તો પણ ફૂલ્લી નથી થયું એમ. તો વિચાર કર ખાસા મતલબ 25-26 વર્ષ થઈ ગયા તો પણ એ લોકોને હજુ એના લોંગ ટર્મ ઇમ્પ્લિકેશનનો ડર લાગે છે કે આ ટેસ્ટ અત્યારે તો કામ આવી જાય છે પણ કદાચ જો આર્ટિફિશિયલ કમ્પાઉન્ડથી ફ્યુચરમાં નુકસાન થયું તો એમ. એટલે હજુ પણ એ કરેસલાના બ્લડનો જ યુઝ થાય છે. અને આ કરેસલા જે છે તે એટલા શું કહેવાય એમ ગજબના એનિમલ છે ને કે આ ડાયનોસોર કરતા બી જૂના છે સિરિયસલી. એટલે આનું જે એનું જે શરીર જે છે અને એનું જે શું કહેવાય એની નર્વસ સિસ્ટમ જે છે તે એ રીતે ડેવલપ થઈ છે કે લગભગ 350-400 મિલિયન યર્સ પહેલાથી લઈને અત્યાર સુધી જે સ્પીસીસમાં વધારે ચેન્જ જ નથી આવ્યા. એટલે એટલે એને કોઈ બેક્ટેરિયા કોઈ વાયરસ કોઈ ટચ નહીં કરી શકે, કારણ કે જે પણ એના મતલબ એના બોડીમાં એન્ટર થાય એ આ કમ્પાઉન્ડથી એને તરત એને પ્રોટેક્શન મળી જાય, કારણ કે એ ત્યાં જ ગ્લુ બની જાય એમ એ અંદર જ. તો બે બે આઈસેજ આવીને જતા રહ્યા, ડાયનોસોર આવીને એક્સટિંક થઈ ગયા બરાબર. તો પણ આ કરેસલાની હજુ ખાલી 2 કે 3 જ પ્રજાતિ બદલાય છે. પણ હવે વિચાર કે હવે હ્યુમને 50-60 વર્ષમાં લિટરલી એ લોકોને એક્સટિંક્શન ઉપર લાવી દીધા હતા એમ. એટલે આ વસ્તુ મને ઘણી ફેસિનેટિંગ લાગી કે તું વિચાર કે આ એક પ્રકારનું પ્રાણી છે કે જે મળે છે અને એવી ઘણી બધી સ્પીસીસ હશે ને એવા એમેઝોનમાં દર વર્ષે ની ઘણી નવી નવી સ્પીસીસ મળે. એટલે એટલું બધું મતલબ ડાયવર્સિટી કે આપણને ખબર બી નથી. ને એના પછી 1950-60માં કોઈક રિસર્ચરે એના ઉપર રિસર્ચ કરીને એનું પેપર પબ્લિશ કર્યું કે આનું બ્લડ છે ભૂરા કલરનું છે એમાં આટલા આટલા કમ્પાઉન્ડ છે રાઈટ. એને ખાલી પબ્લિશ કરી દીધું, હવે એનો શું યુઝ છે કોઈને ખબર નથી. ત્યારે કોઈકને આઈડિયા આવ્યો કે ઓ આ કમ્પાઉન્ડ જે છે તેને તો આપણે ડ્રગ ટેસ્ટિંગમાં પણ યુઝ કરી શકે. એટલે કોઈ ફાર્મા કંપનીએ લિટરલી એક કંપની બનાવી હશે કે જે આ કરેસલાનું બ્લડ કાઢીને એ કમ્પાઉન્ડનો યુઝ કરતા હશે રાઈટ. અને એનો યુઝ કરી કરીને ડ્રગ ટેસ્ટિંગ કરતા છે આપણે 50-60 વર્ષ સુધી. એટલે અમુક વખતે ટેકનોલોજી બી કેટલી વિયર્ડલી ગ્રો કરે ને, કે એ સમયે તો કદાચ જે જે લોકો આના ઉપર કામ કરતા હશે જેણે આ વસ્તુ ડિસ્કવરી કરી હશે તો બહુ લાઈફ સેવિંગ ડિસ્કવરી છે એમ. પણ આપણે એટ ધ સેમ ટાઈમ એન્વાયરમેન્ટ ઉપર એટલો બધો વધારે ઇમ્પેક્ટ કરીએ છીએ એમ. યા એટલે બસ મેઇન થોટ તો એ જ હતો કે આ જે જે કરેસલા જે છે તે ડાયનોસોર કરતા બી જૂના છે, જે આટલા મતલબ આઈસેજ અને મીટિયોર ઇમ્પેક્ટને બી સર્વાઈવ કરી ગયા તે કદાચ હ્યુમન ઇમ્પેક્ટને સર્વાઈવ કરી શકશે કે નહીં એમ. એટલે હંમેશા મતલબ જ્યારે કોઈ ટેકનોલોજી બનતી હોય કે જ્યારે પણ કોઈ નવું ઇનોવેશન થાય ને તો બેક ઓફ ધ માઇન્ડ મને એક થોટ તો આવી જાય કે આને કેટલું લાંબુ જોઈએ છે આપણે એમ.
હવે ટેકનોલોજી ઇવોલ્વ થાય હંમેશા, એટલે એક પછી બીજી આવે બીજા પછી એના પરથી ઇવોલ્યુશન થયા કરે એમ. અને આપણે તો કોઈ ટાર્ગેટ કહી નહીં શકીએ એક્ઝેક્ટલી, આટલું કોઈ એક્સપ્લેનેશન નહીં આપી શકીએ કે કેટલું ડેમેજ થશે કેટલી હદ સુધી.
યા એટલે એ તો છે કે હવે મતલબ જ્યારે આ વસ્તુ થઈ હશે ત્યારે તો એ સમય માટે તો લાઈફ સેવિંગ જ હતી ને, કારણ કે પ્રોબ્લેમ સોલ્વ કરીને. એના પહેલા કેવી રીતે કરતા હતા, એ લોકો 3 સસલાને લેતા હતા અને એક એવું હતું કે સસલાની નર્વસ સિસ્ટમ અને આપણા નર્વસ સિસ્ટમમાં કંઈક સિમિલારિટી છે મતલબ. તો એની અંદર શું થતું હતું કે સસલાને ઇન્જેક્ટ કરે અને જો એ સસલા 3 કલાકમાં બીમાર પડી જાય તો એ આખો બેચ રિજેક્ટ એમ. ને એ ટેસ્ટિંગ બીકોઝ એક લિવિંગ એનિમલ પર થતી હતી તો એ ઘણું લાંબો સમય લાગતો હતો એની અંદર. તો એ લોકોએ આ જ્યારે કમ્પાઉન્ડ ફાઉન્ડ કર્યું તો એ લિટરલી એમ સેકન્ડોમાં થઈ જતું હતું કે એ બેચ ઇન મતલબ એની અંદર કન્ટામિનેશન છે કે નહીં એમ. એટલે ઘણી બધી મેથડ હતી પણ આ થોડી વધારે બેટર મેથડ હતી અને એનાથી વધારે સારા ઇક્વિપમેન્ટ ને વધારે પ્રોટેક્ટેડ ઇક્વિપમેન્ટ બન્યા અને એ ઘણા બધા લોકોની લાઈફ પણ બચાવી હશે એમ. પણ હવે સપોઝ ધારો કે અત્યારે જો નહીં, થોડા વર્ષ પહેલા જેફ બેઝોસ ને રિચાર્ડ બ્રેન્સન સ્પેસમાં જઈને આવ્યા, રાઈટ? તો હવે આ વસ્તુ મને લાગે કે કદાચ આ એડવાન્સમેન્ટ બી હોય કે ચલો પ્રાઇવેટ સ્પેસ ફ્લાઇટ કે વોટ એવર, કોઈનો કોનો ફાયદો થવાનો છે આમાંથી? કદાચ સ્પેસ ટુરિઝમ જે છે તે કેટલા લોકો અફોર્ડ કરી શકે, બરાબર? ને જેટલા લોકો અફોર્ડ કરી શકે તો એ લોકો જ ટેકનોલોજી બી બનાવે છે. એટલે મતલબ એ લોકોને બાકીની દુનિયાની કોઈ પડેલી નથી, એ લોકો જસ્ટ બસ પોતાના માટે કે હા હવે અહીંયા તો બધું કરી લીધું, હવે ચાલો સ્પેસમાં ફરીને આવીએ એમ. ને પછી જયારે ક્લાઇમેટ ચેન્જ ની વાત આવશે ત્યારે એ લોકો જ બધા બેનર લઈને ઉભા રહી જશે.
હા એટલે બધા પછી બીજા બધા અલગ અલગ થિંગ કરે એમ.
હા પેલું નઈ લિયોનાર્ડો ડિકેપ્રિયો નું હતું ને કે કઈ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે એવોર્ડ લેવા ગયેલો હતો, પણ એ પ્રાઇવેટ જેટ માં ગયેલો હતો.
હા હા એ જ ને. અને એનો એની ડોક્યુમેન્ટરી હતી આખી એક, આઈ થિંક સો, હેલિકોપ્ટર માંથી બધું શૂટ કરેલું બધું.
એટલે ડેફિનેટલી ખરાબ નહીં, સારું જ કામ કરે છે અને બહુ સારી રીતે એનો ટાઈમ ને પૈસા ઇન્વેસ્ટ કરે છે. પણ અમુક અમુક વખતે ચૂક થઈ જાય એમ કે જે કામ માટે જાય છે એનું જ મતલબ કાઉન્ટર પ્રોડક્ટિવ કામ થઈ જાય કંઈક.
હા એટલે આપણે હ્યુમન સોસાયટી આપણે એ રીતે બનાવી હતી ને બધી, કે આપણે કોઈ રીતે હવે આપણે એલિમિનેટ નહીં કરી શકવાના કોઈ પણ રીતે આપણે એન્વાયરમેન્ટને નુકસાન કરવાનું, એમ બહુ જ અઘરું છે અત્યારે આપણે કોઈ બી રીતે વિચારીએ ને.
યા યા એ તો ડેફિનેટલી અઘરું છે. ઇવન આ જે હોશું કેબ વાળી સ્ટોરી હતી ને, એ જ્યારે પહેલાં વેક્સિન બની ને એના પહેલાં પણ ચાલતી હતી, કારણ કે અત્યારે પણ જે અમાઉન્ટમાં આપણે વેક્સિન પ્રોવાઈડ કરવાની છે આખી વર્લ્ડ પોપ્યુલેશનને, ને એના પ્રમાણે જે ઇન્જેક્શનથી લઈને જે પણ મેડિકલ ઇક્વિપમેન્ટ, એટલે ઇન્જેક્શન જ મેઇન તો છે, રાઈટ? તો એને પ્રોડ્યુસ કર્યું ને એને મતલબ શું કહેવાય સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કર્યું, એ બહુ ખરેખર બહુ મોટું ટાસ્ક હતું એમ. ને એના માટે આ કમ્પાઉન્ડની બહુ વધારે જરૂર હતી, કારણ કે દરેક બેચને ટેસ્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટિફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી દેજો અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ છે @scientificgujarati, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.